એઝરાનું પુસ્તક અધ્યાય એક. ઈરાનના રાજા કોરેશની કારકિર્દીના પહેલા વર્ષે ઈશ્વરે યર્મિયાના મુખેથી આપેલા પોતાના વચનને પૂર્ણ કરતા કોરેશ રાજાના મનમાં પ્રેરણા કરી. તેથી કોરેશે પોતાના આખા રાજ્યમાં લેખિત અને શાબ્દિક ફરમાન જારી કર્યું. ઈરાનના રાજા કોરેશ જાહેર કરે છે કે યહોવા આકાશવાસી પ્રભુએ મને પૃથ્વી પરના સર્વ રાજ્યો આપ્યા છે અને તેમણે મને યહૂદિયાના યરૂશાલેમમાં ભક્તિસ્થાન બાંધવાને નિમ્યો છે. તેના સર્વ લોકોમાંના જે કોઈ તમારામાં હોય તેઓની સાથે તેમના ઈશ્વર હો અને તે યહૂદિયામાંના યરૂશાલેમમાં જઈને ઇઝરાયેલના ઈશ્વર પ્રભુનું ભક્તિસ્થાન બાંધે. તેઓ સિવાયના રાજ્યમાં તેઓમાંના બાકી રહેતા લોકો યરૂશાલેમમાં ઈશ્વરના ઘરના બાંધકામને સારું ઐચ્છિકાર્પણો તરીકે ભક્તિસ્થાનના બાંધકામને માટે સોનું અને ચાંદી, જરૂરી સાધનો અને પશુઓ અર્પણ કરીને તેઓને મદદ કરે. તેથી યહૂદિયા અને બિન્યામિનના કુળના વડીલ આગેવાનો, યાજકો, લેવીઓ અને ઈશ્વરથી પ્રેરણા પામેલાઓ યરૂશાલેમમાં ઈશ્વરના ભક્તિસ્થાનના બાંધકામ માટે જવા તૈયાર થયા. તેઓની આજુબાજુના લોકોએ તેમને ઐચ્છિકાર્પણો ઉપરાંત સોના ચાંદીના પાત્રો, જરૂરી સાધનો, જાનવરો તથા મૂલ્યવાન દ્રવ્યો આપ્યા. વળી નબુખાદનેસાર રાજાએ યરૂશાલેમના યહોવાના ઘરમાંથી લાવીને પોતાના દેવોના મંદિરોમાં જે વસ્તુઓ મૂકી હતી તે વસ્તુ સામગ્રી કોરેશ રાજાએ મંગાવી લીધી. કોરેશ રાજાએ તેના ખજાનજી મિત્રદાથ પાસે તે વસ્તુઓ મંગાવી અને યહૂદિયાના આગેવાન શેષબાશારને ગણી આપી. તેઓની સંખ્યા આ પ્રમાણે છે: સોનાની 30 થાળીઓ, ચાંદીની 1000 થાળીઓ અને 29 અન્ય પાત્રો, સોનાના 30 વાટકા, ચાંદીના અન્ય પ્રકારના 1000 વાટકાઓ તથા 1000 અન્ય પાત્રો. સોના ચાંદીના સર્વ પાત્રો મળીને 5400 હતા. જ્યારે બંદીવાનો બાબિલથી યરૂશાલેમ આવ્યા ત્યારે આ બધા પાત્રો શેષબાશાર પોતાની સાથે લાવ્યો. એઝરાનું પુસ્તક અધ્યાય 10. એઝરા ઈશ્વરના ભક્તિસ્થાન આગળ પોતાને નમ્ર કરીને રડીને અપરાધના પસ્તાવા સાથે પ્રાર્થના કરતો હતો. તે દરમિયાન ઇઝરાયેલી સ્ત્રીઓ, પુરુષો અને બાળકોનું એક મોટું ટોળું તેની આજુબાજુ ભેગું થઈ ગયું. તેઓ વિલાપ કરવા લાગ્યા. ત્યારે એલામના એક વંશજ યહિયેલના પુત્ર શખાનિયાએ એઝરાને કહ્યું, આપણે આ દેશની અન્ય ધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરીને ઈશ્વરનો અનાદર કર્યો છે, તેમ છતાં પણ તે સંબંધી ઇઝરાયેલીઓ માટે હજી આશા છે. હવે આપણે આપણા ઈશ્વર સમક્ષ કરાર કરીએ કે આપણે આ સ્ત્રીઓને તેઓથી જન્મેલા સંતાનો સાથે મૂકી દઈશું અને અમે આ પ્રમાણે પ્રભુથી ડરીને તેમની સલાહ પ્રમાણે ચાલીશું. ઈશ્વરના નિયમનું પાલન થવું જ જોઈએ. ઉઠો, આ કામ તમારું છે, અમે તમારી સાથે છીએ, હિંમત રાખીને આ કામ પૂર્ણ કરો. ત્યારે ઇઝરાએ ઉઠીને મુખ્ય યાજકોને, લેવીઓને તથા સર્વ ઇઝરાયેલીઓને સમખવડાવ્યા કે અમો તે વચન પ્રમાણે જ કરીશું. તેઓ સર્વએ સોગંદ લીધા. ત્યારબાદ ઇઝરા ઈશ્વરના ભક્તિસ્થાન સામેથી ઉઠીને એલિયાશિબના પુત્ર યહોહાનાનની ઓરડીમાં પ્રવેશ્યો. તેણે કંઈ પણ ખાધું નહીં અને પાણી પણ પીધું નહીં. બંદીવાસમાંથી પાછા આવેલા લોકોના અપરાધોને લીધે તે શોકમાં હતો. તેઓએ ઢંઢેરો પીટાવીને આખા યહૂદિયામાં, યરૂશાલેમમાં સર્વ બંદીવાનોને યરૂશાલેમમાં ભેગા થવા માટે કહેવડાવ્યું. એમ જણાવ્યું કે સરદાર અને વડીલોની સલાહ પ્રમાણે જે કોઈ 3 દિવસમાં આવશે નહીં તેની બધી મિલકત જપ્ત કરવામાં આવશે અને તેમને બંદીવાસવાળાઓના સમૂહમાંથી દૂર કરવામાં આવશે. આથી 3 દિવસની અંદર યહૂદિયાના અને બિન્યામિનના પ્રદેશના બધા લોકો યરૂશાલેમમાં ભેગા થયા. 9મા માસના 20મા દિવસે તેઓ બધા આ વાતના ભયના લીધે અને મુશળધાર વરસાદને લીધે તેઓ ધ્રુજતા ધ્રુજતા આવીને ઈશ્વરના ભક્તિસ્થાનના આંગણામાં બેઠા. પછી યાજક ઇઝરાએ ઊભા થઈને કહ્યું, તમે વિધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરીને ઈશ્વરને તજી દીધા છે અને ઇઝરાયેલમાં અપરાધનો વધારો કર્યો છે, માટે હવે તમારા પિતૃઓના ઈશ્વર યહોવા સમક્ષ સ્તુતિ કરો અને તેમની ઈચ્છાને અનુસરીને તમારી નજીક વસેલા સ્થાનિક અન્ય લોકોથી અને તમારી અન્ય ધર્મી પત્નીઓથી અલગ થઈ જાઓ. ત્યારે આખી સભાએ ઊંચા અવાજે કહ્યું, નિશ્ચય તમે કહ્યું છે તે પ્રમાણે અમારે કરવું જ જોઈએ, પણ લોકો ઘણા છે અને વરસાદની ઋતુ છે, તેથી આપણને બહાર ઊભા રહેવા માટે સામર્થ્ય નથી. વળી આ કામ 1-2 દિવસનું નથી, કારણ કે આ બાબતમાં તો અમે મોટું પાપ કર્યું છે. દરેક શહેરમાં અમારામાંના જેઓ અન્ય ધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા છે તેઓ વડીલો અને ન્યાયાધીશો સાથે ઠરાવેલ સમયે હાજર થાય. અમારા આગેવાનો આખા સમાજનું પ્રતિનિધિત્વ કરે કે આ કારણે ભભૂકી ઉઠેલો ઈશ્વરનો કોપ આપણા પરથી દૂર થાય. કેવળ અસાહેલના પુત્ર યોનાથાન તથા તિકવાના પુત્ર યાઝિયાએ આ બાબતનો વિરોધ કર્યો અને મશુલ્લામે તથા લેવી શાબ્બા થાય તેઓને સાથ આપ્યો. બાકીના સર્વ લોકોએ એઝરાની સૂચનાનો સ્વીકાર કર્યો. તેથી બંદીવાસમાંથી છૂટીને આવેલા લોકોએ પણ એઝરાના કહેવા પ્રમાણે કર્યું. યાજક એઝરાએ પિતૃઓના વંશના પ્રતિનિધિ તરીકે કેટલાક વડાઓને પસંદ કર્યા અને તેઓના નામની યાદી બનાવી. દસમા માસના પહેલા દિવસે તેમણે આ બાબતની તપાસ શરૂ કરી. પ્રથમ માસના પ્રથમ દિવસ સુધીમાં તેમણે અન્ય ધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરેલા બધા પુરુષોની તપાસ કાર્યવાહી પૂરી કરી. યાજકોના કુટુંબોમાં અન્ય ધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરેલા જે પુરુષો માલુમ પડ્યા તેઓના નામ આ પ્રમાણે છે. યેશુઆના વંશજોમાંના યોસાદાકનો પુત્ર તથા તેના ભાઈઓ માસેયા, એલિએઝેર, યારીબ તથા ગદાલ્યા, એ બધાએ પોતાની પત્નીઓને તજી દેવાનું વચન આપ્યું. તેઓએ પોતાના અપરાધોને લીધે પાપાર્થાર્પણ તરીકે એક ઘેટાનું અર્પણ કર્યું. ઇમ્મેરના વંશજોમાંથી હનાની અને ઝબાદ્યા, હારીમના વંશજોમાંથી માસેયા, એલિયા, શમાયા, યહીએલ અને ઉઝિયા, પાશુરના વંશજોમાંથી એલિયો એનાય, માસેયા, ઇશ્માએલ, નથાનિયેલ, યોઝાબાદ અને એલાસા, લેવીઓમાંથી યોઝાબાદ, શિમઈ, કેલાયા જે કેલિટા પણ કહેવાય છે, પથાહિયા, યહુદા અને એલિએઝેર, ગાયકોમાંથી એલિયાશિબ, દ્વારપાળોમાંથી શાલ્લુમ, ટેલેમ અને ઉરી, ઇઝરાયલીઓમાંથી પારોશના વંશજોમાંના રામ્યા, યઝિયા, માલકિયા, મિયામિન, એલાઝાર, માલકિયા તથા બનાયા, એલામી વંશજોમાંથી માતાન્યા, ઝખારિયા, યહીએલ, આબદી, યેરેમોથ તથા એલિયા હતા. ઝાતુના વંશજોમાંથી એલિયો એનાય, એલિયાશિબ, માતાન્યા, યેરેમોથ, ઝાદાબ તથા અઝીઝા, બેબાયના વંશજોમાંથી યહોહાનાન, હનાન્યા, ઝાબાય તથા આથલાય, બાનીના વંશજોમાંથી મશુલ્લામ, માલુખ, અદાયા, યાશુબ, શિયાલ તથા યરીમોથ, પાહાથ મુઆબના વંશજોમાંથી આદના, કલાલ, બનાયા, માસેયા, માતાન્યા, બસાલેલ, બિન્નુઈ તથા મનાશા, હારીમના વંશજોમાંથી એલિએઝેર, યશિયા, માલકિયા, શમાયા, શિમ્યોન, બિન્યામિન, માલુખ તથા શમાર્યા, હાશુમના વંશજોમાંથી માતનાય, માતાતા, ઝાબાદ, અલીફેલેટ, યરેમાઈ, મનાશા તથા શિમઈ, બાનીના વંશજોમાંથી માદાય, આમરામ, ઉએલ, બનાયા, બેદિયા, કલુહી, વાન્યા, મરેમોત, એલિયાશિબ, માતાન્યા, માતનાય, યાસુ, બાની, બિન્નુઈ, શિમઈ, નાથાન, શેલેમિયા, અદાયા, માખનાદબાય, શાશાય, શારાય, અઝારેલ, શેલેમિયા, શમાર્યા, શાલુમ, અમાર્યા અને યુસફ, નબોના વંશજોમાંના યેયેલ, માતિથ્યા, ઝાબાદ, ઝબીના, યિદ્દો, યોએલ તથા બનાયા, આ બધાએ વિદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા અને તેઓમાંના કેટલાકને તે સ્ત્રીઓથી બાળકો પણ થયા હતા. એઝરાનું પુસ્તક અધ્યાય 2. બાબિલનો રાજા નબુખાદનેસાર યહૂદિયાના જે લોકોને બંદીવાન કરીને બાબિલ લઈ ગયો હતો તેઓમાંના રાજાની ગુલામીમાંથી જે મુક્ત થઈને યરૂશાલેમમાં તથા યહૂદિયામાં પોતપોતાના નગરમાં પાછા આવ્યા તે માણસોના નામ આ પ્રમાણે છે: જરૂબાબેલ, યેશુઆ, નહેમિયા, સરાયા, રેલાયા, મૂર્દખાય, બિલશાન, મિસ્પાર, બિગવાય, રહુમ તથા બાના. ઇઝરાયેલી લોકોની સંખ્યા આ પ્રમાણે છે: પારોશના વંશજો 2172, શફાટિયાના વંશજો 372, આરાહના વંશજો 775, યહોશુઆ તથા યુઆબથી પહાથ મુઆબના વંશજો 2812, ઇલામના વંશજો 1254, ઝાતુના વંશજો 945, ઝાકાયના વંશજો 760, બાનીના વંશજો 642, બેબાયના વંશજો 623, આઝગાદના વંશજો 1222, અદુનિકામના વંશજો 666, બિગવાઈના વંશજો 2056, આદિનના વંશજો 454, આટેર માના હિસ્કિયાના વંશજો 98, બોસાયના વંશજો 323, યોરાના વંશજો 112, હાશુમના લોકો 223, ગિબ્બારના લોકો 95, બેથલેહેમના લોકો 123, નટોફાના લોકો 56, અનાથોથના લોકો 128, આઝમાવેથના લોકો 42, કિરિયાથ યારીમ, કફીરા અને બેરોથના લોકો 743, રામા અને ગેબાના લોકો 621, મિખમાશના લોકો 122, બેથેલ અને આયના લોકો 223, નબોના લોકો 52, માગબિશના લોકો 156, બીજા એલામના લોકો 1254, હારીમના લોકો 320, લોદ હાદીદ અને ઓનોના લોકો 725, યરીખોના લોકો 345, સનાઆના લોકો 3630. યાજકોના નામ આ પ્રમાણે છે. યેશુઆના કુટુંબના યદાયાના વંશજો 973, ઇમ્મેરના વંશજો 1052, પાશહુરના વંશજો 1247, હારીમના વંશજો 1017. લેવીઓના નામ આ પ્રમાણે છે. હોદાવ્યાના અને યેશુઆના તથા કાદમિયલના વંશજો 74, ભક્તિસ્થાનના ગાનારાઓ આ પ્રમાણે છે. આસાફના વંશજો 128, ભક્તિસ્થાનના દ્વારપાળો શાલુમ, આટેર, ટાલમોન, આકુબ, હટીટા અને શોબાઈના વંશજો કુલ 139, ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા સિંહા, હસુફા, ટાબાઓત, કેરોસ, સિંહા, પાદોન, લબાના, હગાબા, આકુબ, હાગાબા, શામલાય અને હનાનના વંશજો ગિદ્દેલ, ગહાર, રાયા, રસીન, નકોદા, ગાઝામ, ઉઝા, પાસેયા, બેસાઈ, આસના, મેવનીમ, નફીસીમના વંશજો બાકબુક, હાકુફા અને હારહુર, બાસલુત, મહિદા, હારશા, બારકોસ, સિસરા, તેમા, નસિયા અને હટીફાના વંશજો સુલેમાનના સેવકોના વંશજો સોટાઈ, હાસોફેદેત, પરુદા, યાલા, દારકોન અને ગિદેલ, શફાટિયા, હાટ્ટિલ, પોખરેથ, હાસબાઈમ અને આમ્મીના વંશજો ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા અને સુલેમાનના સેવકોના વંશજો કુલ 392 હતા. તેલ મેલા, તેલ હારશા, કરૂબ, અદાન તથા ઇમ્મેરમાંથી પાછા આવેલા, જેઓ ઇઝરાયલીઓમાંના પોતાના પૂર્વજોની વંશાવળી સાબિત કરી શક્યા નહીં, તેઓના નામ આ પ્રમાણે છે. દલાયા, ટોબિયા અને નકોદાના વંશજો 652. યાજકોના વંશજો માના હબાયાના વંશજો, હાકોસના વંશજો, બારઝિલ્લાય કે જેણે ગિલિયાદી બારઝિલ્લાયની દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું અને તેથી તેનું નામ બારઝિલ્લાય પડ્યું હતું, તેના વંશજો. તેઓએ સર્વ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓના નામ મળ્યા નહીં. તેઓએ યાજક પદપણાને ભ્રષ્ટ કર્યું, તેથી સુબાએ તેઓને કહ્યું કે ઉરીમ અને તુમ્મીમ દ્વારા મંજૂર કરવામાં ન આવે ત્યાં સુધી પરમપવિત્ર અર્પણોમાંથી તેઓએ ખાવું નહીં. સમગ્ર પ્રજાની કુલ સંખ્યા 42,360 હતી. તે ઉપરાંત તેઓના દાસો તથા દાસીઓ 7,337 હતા અને તેઓમાં ભક્તિસ્થાનમાં ગાયક સ્ત્રી પુરુષોની સંખ્યા 200 હતી. તેઓના જાનવરોમાં 736 ઘોડા, 245 ખચ્ચરો, 435 ઊંટો અને 6,720 ગધેડા હતા. જ્યારે તેઓ યરૂશાલેમમાં યહોવાના ઘરમાં ગયા ત્યારે પિતૃઓના કુટુંબોમાંથી કેટલાક વડીલોએ સભાસ્થાનને તેની જગ્યાએ પુનઃસ્થાપિત કરવા માટે તેઓએ રાજીખુશીથી અર્પણો આપ્યા. તેઓએ પોતાની શક્તિ પ્રમાણે બાંધકામને માટે 61,000 દારીક સોનું, 5,000 માને ચાંદી અને યાજકના 100 ગણવેશ આપ્યા. યાજકો, લેવીઓ, બીજા કેટલાક લોકો, ગાનારાઓ, દ્વારપાળો તથા ભક્તિસ્થાનમાં સેવા માટે નિયુક્ત કરવામાં આવેલા સેવકોએ તેમના નગરોમાં વસવાટ કર્યો. સર્વ ઇઝરાયલીઓ પોતપોતાના નગરોમાં વસ્યા. ઇઝરાનું પુસ્તક અધ્યાય 3. ઇઝરાયેલી લોકો 7મા માસમાં દેશ નિકાલ પછી પોતાના નગરોમાં પાછા આવ્યા. લોકો એક દિલથી યરૂશાલેમમાં ભેગા થયા. યોસાદાકના દીકરા યેશુઆ તથા યાજક ભાઈઓ, શાલ્તિયેલનો દીકરો ઝરુબાબેલ તથા તેના ભાઈઓએ ઇઝરાયેલના ઈશ્વરની વેદી બાંધી, જેથી ઈશ્વરના સેવક મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે વેદી પર તેઓ ધાન્ય અર્પણો ચઢાવે. તેઓએ તે વેદી અગાઉ જે જગ્યાએ હતી ત્યાં જ બાંધી, કેમ કે તેઓને દેશના લોકોનો ભય હતો. ત્યાં દરરોજ સવારે તથા સાંજે તેઓએ ઈશ્વરને દહન્ય અર્પણો ચઢાવ્યા. તેઓએ નિયમશાસ્ત્રમાં લખેલા લેખ પ્રમાણે માંડવા પર્વ ઉજવ્યું અને દરરોજ નિયમ પ્રમાણે વિધિપૂર્વક દહન્ય અર્પણો ચઢાવ્યા. પછી દૈનિક તથા મહિનાના દહન્ય અર્પણો, યહોવાના નિયુક્ત પવિત્ર પર્વોના તથા ઇચ્છિકાર્પણો પણ ચઢાવ્યા. તેઓએ સાતમા માસના પ્રથમ દિવસથી ઈશ્વરને દહન્ય અર્પણો ચઢાવવાનું શરૂ કર્યું, પરંતુ સભાસ્થાનનો પાયો હજી નંખાયો ન હતો. તેથી તેમણે કડિયાઓને તથા સુથારોને પૈસા આપ્યા અને સિદોન તથા તૂરના લોકોને ખોરાક, પીણું તથા તેલ મોકલ્યા, એ માટે કે તેઓ ઈરાનના રાજા કોરેશના હુકમ પ્રમાણે લબાનોનથી યાફાના સમુદ્ર માર્ગે દેવદારના કાષ્ઠ લઈ આવે. પછી તેઓ યરૂશાલેમમાં ઈશ્વરના ઘરમાં આવ્યા. તેઓ બીજા વર્ષના બીજા માસમાં શાલ્તિયેલનો દીકરો ઝરુબાબેલ, યોસાદાકનો દીકરો યેશુઆ, અન્ય તેઓના યાજકો, લેવી ભાઈઓ તથા જેઓ બંદીવાનમાંથી મુક્ત થઈને યરૂશાલેમ પાછા આવ્યા હતા તે સર્વે તે કામની શરૂઆત કરી. ઈશ્વરના ઘરના બાંધકામની દેખરેખ રાખવા માટે 20 વર્ષના તથા તેથી વધારે ઉંમરના લેવીઓને નિમ્યા. યેશુઆએ તેના દીકરા તથા તેના ભાઈઓ કાદમીએલે તથા યહૂદિયાના વંશજોને ઈશ્વરના ઘરનું કામ કરનારાઓ પર દેખરેખ રાખવા નિમ્યા. તેઓની સાથે લેવી હેનાદાદના વંશજો તથા તેના ભાઈઓ પણ હતા. બાંધનારાઓએ યહોવાના ભક્તિસ્થાનનો પાયો નાખ્યો. ત્યારે ઇઝરાયેલના રાજા દાઉદના હુકમ પ્રમાણે યહોવાની સ્તુતિ કરવા માટે યાજકો રણશીંગડા સાથે ગણવેશમાં લેવી આસાફના દીકરાઓ ઝાંઝ સાથે ઊભા રહ્યા. તેઓએ યહોવાની સ્તુતિ કરતા આભારના ગીતો ગાયા. ઈશ્વર ભલા છે, તેમના કરારનું વિશ્વાસુપણું ઇઝરાયેલીઓ પર સર્વકાળ રહે. સર્વલોકોએ ઊંચા અવાજે યહોવાની સ્તુતિ કરતા હર્ષનાદ કર્યા, કેમ કે ભક્તિસ્થાનના પાયા સ્થપાયા હતા. પણ યાજકો, લેવીઓ, પૂર્વજોના કુટુંબોના આગેવાનો તથા વડીલોમાંના ઘણા વૃદ્ધો કે જેમણે અગાઉનું ભક્તિસ્થાન જોયું હતું, તેઓની નજર આગળ જ્યારે આ ભક્તિસ્થાનના પાયા સ્થાપવામાં આવી રહ્યા હતા ત્યારે તેઓ ઓખ મૂકીને રડ્યા. પણ બીજા ઘણા લોકોએ ઊંચા અવાજે હર્ષનાદ તથા ઉત્તેજિત પોકારો કર્યા. લોકોના પોકારો હર્ષના છે કે વિલાપના તે સમજી શકાતું નહોતું, કારણ કે લોકો હર્ષનાદ સાથે રડતા હતા અને તેઓનો અવાજ ઘણે દૂર સુધી સંભળાતો હતો. એઝરાનું પુસ્તક અધ્યાય 4. હવે યહૂદિયાના તથા બિન્યામીનના દુશ્મનોએ સાંભળ્યું કે બંદીવાસમાંથી મુક્ત થયેલા લોકો ઇઝરાયેલના ઈશ્વર યહોવાનું ભક્તિસ્થાન બાંધે છે. તેથી તેઓએ ઝરુબાબેલ તથા તેઓના પૂર્વજોના કુટુંબના મુખ્ય વડીલો પાસે આવીને તેઓને કહ્યું, અમને પણ તમારી સાથે બાંધકામમાં સામેલ થવા દો, કારણ કે આશુરનો રાજા એસાર હાદોન જે અમને અહીં લઈ આવ્યો તે દિવસોથી અમે પણ તમારી જેમ તમારા ઈશ્વરના ઉપાસક છીએ અને અમે તેમની આગળ અર્પણ કરતા આવ્યા છીએ. પણ ઝરુબાબેલ, યેશુઆ અને ઇઝરાયેલના પૂર્વજોના કુટુંબના મુખ્ય વડીલોએ તેઓને કહ્યું, તમારે નહીં પણ અમારે અમારા ઈશ્વરનું ભક્તિસ્થાન બાંધવું જોઈએ, જેમ ઈરાનના રાજા કોરેશે આજ્ઞા આપી છે તેમ. અમે પોતે જ એકત્ર થઈને ઇઝરાયેલના ઈશ્વર યહોવાના માટે એ બાંધકામ કરીશું. તેથી તે સ્થળના લોકોએ યહૂદિયાના લોકોને ડરાવી તેઓને બાંધકામ કરતા અટકાવવાનો પ્રયત્ન કર્યો. વધુમાં તે સ્થળના લોકોએ તેઓના ઈરાદાઓને નાસીપાસ કરવા માટે ઈરાનના રાજા કોરેશના સગળા દિવસો દરમિયાન તથા ઈરાનના રાજા દારિયાવેશના રાજ્યકાળ સુધી સલાહકારોને લાંચ આપી. પછી અહાશ્વેરોશ રાજાના રાજ્યકાળની શરૂઆતમાં તેઓએ યહૂદિયા તથા યરૂશાલેમના રહેવાસીઓ વિરુદ્ધ તહોમત મૂકીને કાગળ લખ્યો. આર્તાશાસ્તાના દિવસોમાં બિશલામે, મિત્રદાથે, તાબેલે તથા તેના બીજા સાથીઓએ ઈરાનના રાજા આર્તાશાસ્તા ઉપર એક પત્ર અરામી લિપિમાં લખ્યો. તેનો અર્થ અરામી ભાષામાં દર્શાવેલો હતો. ન્યાય ખાતાના વડા રહુમે તથા પ્રધાન શિમશાએ યરૂશાલેમ વિરુદ્ધ આર્તાશાસ્તા રાજાને પત્ર લખ્યો. રહુમ, પ્રધાન શિમશાય તથા તેના સાથીદારો દિનાઈઓ, અફરસાર્તકીઓ, ટારપેલાઈઓ, અફારસાઈઓ આર્કવાયો, બાબિલવાસીઓ, સુસા, દેહાઈઓ તથા એલામ્યો, અને બાકીની બધી પ્રજાઓ જેઓને મોટા તથા ખાનદાન ઓસના પારે લાવીને સમૃણ નગરમાં તથા નદી પારના બાકીના દેશમાં વસાવ્યા હતા તે સર્વ પત્ર લખવામાં સામેલ હતા. તેઓએ આર્તાશાસ્ત્રને જે પત્ર લખ્યો તેની નકલ આ પ્રમાણે છે. નદી પરના આપના સેવકો આપને લખી જણાવે છે, રાજા, આપને માલુમ થાય કે જે યહૂદીઓ તમારા ત્યાંથી આવ્યા છે તેઓ બળવાખોર નગર યરૂશાલેમના પુનઃબાંધકામ કરવા દ્વારા અમારી સામે થયા છે. તેઓએ દિવાલોનું બાંધકામ પૂર્ણ કર્યું છે અને પાયાનું સમારકામ કર્યું છે. હવે આપને જાણ થાય કે જો આ નગરની દિવાલનું કાર્ય પૂર્ણ થશે અને નગર બંધાશે તો તેઓ ખંડણી કે કરવેરા આપશે નહીં, પણ તેઓ રાજાઓને નુકસાન કરશે. નિશ્ચય અમે આપના મહેલનું અન્ન ખાધું છે, તેથી આપનું અપમાન થાય તે જોવું અમને શોભતું નથી. તેથી અમે સંદેશો મોકલીને આપને જાણ કરીએ છીએ કે આપના પિતાના હેવાલને તપાસી ખાતરી કરવામાં આવે કે આ નગર બંડખોર છે, જે રાજાઓને તથા પ્રાંતોને નુકસાન કરશે. આ નગરે રાજાઓ અને પ્રાંતોને ખૂબ તકલીફો પહોંચાડી છે. ઘણા સમયથી આ નગર બળવાનું સ્થાન રહ્યું હતું અને તે જ કારણસર આ નગરનો નાશ કરવામાં આવ્યો હતો. હે રાજા, અમે આપને જણાવીએ છીએ કે જો ફરીથી આ કોર્ટ તથા નગર બંધાશે તો પછી મહાનદીની પાર આપની કંઈ પણ હુકુમત રહેશે નહીં. એ વાંચીને રાજાએ રહુમને, શિમશાયને તથા સમરૂનમાં તથા નદી પારના બાકીના દેશમાં તેઓના જે બીજા સાથીઓ રહેતા હતા તેઓને જવાબ મોકલ્યો કે તમે શેમ કુશળ હો, જે પત્ર તમે મને મોકલ્યો હતો તેને અનુવાદિત કરાવીને મારી સમક્ષ સ્પષ્ટતા સાથે વાંચી સંભળાવવામાં આવ્યો છે. પછી મેં આદેશ આપી તપાસ કરાવી અને મને જણાયું છે કે ભૂતકાળમાં ઘણા રાજાઓ સામે તેઓએ બળવો તથા તોફાન કર્યા હતા. યરૂશાલેમમાં જે પ્રતાપી રાજાઓએ નદી પારના આખા દેશ પર હુકુમત ચલાવી છે તેમને લોકો કર તથા જકાત આપતા હતા. માટે હવે તમારે એવો હુકમ ફરમાવવો જોઈએ કે એ લોકોના કામ બંધ કરાવવામાં આવે અને બીજી આજ્ઞા થતા સુધી એ નગર બંધાય નહીં. સાવધાન રહેજો, આ બાબતની જરા પણ અવગણના કરશો નહીં. રાજ્યને નુકસાન થાય એવું શા માટે થવા દેવું જોઈએ? જ્યારે આર્તાશાસ્તા રાજાનો આ પત્ર રહુમ, શિમશાય તથા તેમના બીજા સાથીઓને વાંચી સંભળાવવામાં આવ્યો ત્યારે તેઓએ ઝડપથી યરૂશાલેમ આવીને જોરજુલમથી યહૂદીઓને બાંધકામ કરતા અટકાવ્યા. તેથી યરૂશાલેમમાંના ઈશ્વરના ઘરનું બાંધકામ અટકી ગયું અને ઈરાનના રાજા દારિયાવેશના શાસનકાળના બીજા વર્ષ સુધી સ્થગિત રહ્યું. એઝરાનું પુસ્તક અધ્યાય 5. પછી યહૂદિયા તથા યરૂશાલેમમાં જે યહૂદીઓ હતા તેઓને હાગ્ગાય તથા ઈદોના પુત્ર ઝખારિયા પ્રબોધકોએ ઇઝરાયેલના પ્રભુ ઈશ્વરના નામે પ્રબોધ કર્યો. શાલ્તિયેલના દીકરા ઝરુબાબેલે તથા યોસાદાકના દીકરા યેશુઆએ પ્રબોધકો કે જેઓએ તેમને ઉત્તેજન આપ્યું તેઓની સાથે યરૂશાલેમમાં ઈશ્વરનું ભક્તિસ્થાન બાંધવાનું શરૂ કરી દીધું. ત્યારે નદીપારના રાજ્યપાલ તાતનાય, શથાર બોઝનાય તથા તેઓના સાથીદારોએ આવીને તેમને કહ્યું, આ ભક્તિસ્થાન ફરીથી બાંધવાની અને આ દિવાલોને પૂરી કરવાની પરવાનગી તમને કોણે આપી છે? વળી તેઓએ કહ્યું, જે માણસો આ ભક્તિસ્થાન બાંધે છે તેઓના નામ આપો. પણ ઈશ્વરની કૃપાદ્રષ્ટિ યહૂદીઓના વડીલો પર હતી, તેથી તેઓ અટક્યા નહીં. તેઓ દારિયાવેશ રાજા તરફથી અધિકૃત ફરમાનની રાહ જોતા હતા. તાતનાય રાજ્યપાલ, શથાર બોઝનાય તથા બીજા તેઓના સાથી અધિકારોએ દારિયાવેશ રાજા પર પત્ર મોકલ્યો. તેમાં તેઓએ આ પ્રમાણે દારિયાવેશ રાજાને અહેવાલ લખી મોકલ્યો કે તમને શાંતિ હો, આપને જાણ થાય કે અમે યહૂદિયા પ્રાંતના મહાન ઈશ્વરના ભક્તિસ્થાનમાં ગયા હતા. તે મોટા પથ્થરોથી તથા ઇમારતી લાકડાથી બંધાઈ રહ્યું હતું. આ કાર્ય ખંતથી કરાઈ રહ્યું છે અને તેઓને હાથે સફળતાપૂર્વક આગળ ધપી રહ્યું છે. અમે વડીલોને પૂછ્યું, આ ભક્તિસ્થાન બાંધવાની તથા કોટ પૂરો કરવાની પરવાનગી તમને કોણે આપી છે? વળી અમે તેઓના નામ પણ પૂછ્યા, જેથી તમે જાણી શકો કે કોણ તેઓને આગેવાની આપે છે. તેઓએ ઉત્તર આપ્યો કે અમે એક, એટલે જે આકાશ તથા પૃથ્વીના ઈશ્વર છે, તેમના સેવકો છીએ અને ઘણા વર્ષો અગાઉ ઇઝરાયેલના એક મહાન રાજાએ બંધાવેલ સભાસ્થાનને જ અમે ફરીથી બાંધી રહ્યા છીએ. જોકે જ્યારે અમારા પૂર્વજોએ આકાશના ઈશ્વરને કોપાયમાન કર્યા ત્યારે તેમણે બાબિલના રાજા નબુખાદનેસ્સારના હાથમાં તેઓને સોંપ્યા કે જે આ સભાસ્થાનનો નાશ કરીને લોકોને બાબિલના બંદીવાસમાં લઈ ગયો. તેમ છતાં બાબિલના રાજા કોરેશે પોતાના રાજ્યના પહેલા વર્ષમાં ઈશ્વરના એ સભાસ્થાનને પુનઃ બાંધવાનું અમને અધિકૃત ફરમાન કર્યું. ઈશ્વરના સભાસ્થાનની સોના ચાંદીની વસ્તુઓ જે નબુખાદનેસાર યરૂશાલેમના ભક્તિસ્થાનમાંથી બાબિલના મંદિરમાં લઈ ગયો હતો, તે બધી વસ્તુઓ બાબિલના મંદિરમાંથી પાછી લઈને કોરેશ રાજાએ શેષબાસારને, કે જેને તેણે રાજ્યપાલ બનાવ્યો હતો, તેને સોંપી. તેણે તેને કહ્યું, આ સર્વ વસ્તુઓ લઈને યરૂશાલેમના ભક્તિસ્થાનમાં પાછી મૂક, ઈશ્વરના સભાસ્થાનને તેની મૂળ જગ્યાએ ફરીથી બંધાવ. પછી શેષબાસારે આવીને ઈશ્વરના એ સભાસ્થાનનો પાયો યરૂશાલેમમાં નાખ્યો અને ત્યારથી તેનું બાંધકામ ચાલુ છે, પણ તે હજી પૂરું થયું નથી. હવે આપની દ્રષ્ટિમાં યોગ્ય લાગે તો કોરેશ રાજાએ યરૂશાલેમમાં ઈશ્વરનું આ ભક્તિસ્થાન બાંધવાનો હુકમ કર્યો હતો કે નહીં, તેની તપાસ આપના બાબિલમાંના ભંડારમાં કરાવશો અને તે બાબતે આપની ઈચ્છા પ્રમાણે હુકમ ફરમાવશો. એઝરાનું પુસ્તક અધ્યાય 6. તેથી દારિયાવેશ રાજાએ બાબિલના ભંડારોના કાર્યાલયમાં તપાસ કરવાનો હુકમ કર્યો. માદાય પ્રાંતના એક બાતાનાના કિલ્લામાંથી એક લેખ મળી આવ્યો. તેમાં આ પ્રમાણે લખેલું હતું, કોરેશ રાજાએ પોતાના શાસનના પ્રથમ વર્ષ દરમિયાન યરૂશાલેમમાં આવેલા ઈશ્વરના ભક્તિસ્થાનના સંબંધમાં આ હુકમ ફરમાવ્યો હતો. અર્પણ કરવાનું ભક્તિસ્થાન બાંધવું, તે દિવાલની ઊંચાઈ 60 હાથ તથા પહોળાઈ 60 હાથ રાખવી, મોટા પથ્થરની 3 હારો અને નવા લાકડાની 1 હાર રાખવી અને તેનો ખર્ચ રાજ્યના ભંડારમાંથી આપવો. તદુપરાંત યરૂશાલેમના ભક્તિસ્થાનમાંથી નબુકાદનેસાર સોના ચાંદીના જે વાસણો બાબિલના મંદિરમાં લઈ આવ્યો હતો તે પાછા યરૂશાલેમમાંના ભક્તિસ્થાનમાં મોકલી અસલ જગ્યાએ મૂકવા. હવે તાતનાએ, શથાર બોઝનાએ તથા નદીની પેલી પારના તેમના સાથી અમલદારોએ દૂર રહેવું. ઈશ્વરના એ ભક્તિસ્થાનના બાંધકામને તમારે છેડવું નહીં. યહૂદિયાના શાસક તથા યહૂદીઓના વડીલો ઈશ્વરનું એ ભક્તિસ્થાન મૂળ સ્થાને ફરીથી બાંધે. યહૂદીઓના વડીલોને ઈશ્વરનું ભક્તિસ્થાન બાંધવામાં તમારે મદદ કરવી એવો મારો હુકમ છે. રાજ્યની મિલકતમાંથી એટલે નદી પારના દેશની ખંડણીમાંથી એ માણસોને બનતી તાકીદે ખર્ચ આપવો કે તેઓને બાંધકામમાં અટકાવ થાય નહીં. તેઓને જે કોઈ ચીજની જરૂર હોય તે, એટલે આકાશના ઈશ્વરના ધન્યાર્પણો માટે જુવાન બળદો, બકરા, ઘેટા તથા હલવાનો, તેમજ યરૂશાલેમના યાજકોના કહેવા પ્રમાણે ઘઉં, મીઠું, દ્રાક્ષરસ તથા તેલ દરરોજ અચૂક આપવા. આ પ્રમાણે કરો કે જેથી તેઓ આકાશના ઈશ્વરની આગળ સુવાસિત યજ્ઞો કરે અને રાજાના તથા તેના પુત્રોના જીવનને માટે પ્રાર્થના કરે. વળી મેં એવો હુકમ કર્યો છે કે જે કોઈ આ હુકમનું ઉલ્લંઘન કરે તેના ઘરમાંથી એક મોભની શૂળી બનાવીને તેના પર તેને ચડાવી દેવો અને તેના ઘરનો ઉકરડો કરી નાખવો. જે રાજાઓ કે પ્રજાઓ યરૂશાલેમના ઈશ્વરના સભાસ્થાનનો ફેરફાર કરવાનો કે વિનાશ કરવાનો પ્રયત્ન કરશે તેનો ઈશ્વર નાશ કરો. હું દારિયાવેશ તમને આ હુકમ કરું છું, તેનો ઝડપથી અમલ કરો. પછી તાતનાએ, શથાર બોઝનાએ તથા તેમના સાથીઓએ દારિયાવેશ રાજાએ ફરમાવ્યા પ્રમાણે આ હુકમનું પાલન કર્યું. તેથી યહૂદીઓના વડીલોએ પ્રબોધકો હાગ્ગાય તથા ઇદ્દોના પુત્ર ઝખારિયાના પ્રબોધથી પ્રેરાઈને સભાસ્થાનનું બાંધકામ ફરીથી ચાલુ કર્યું. તેઓએ ઇઝરાયેલના ઈશ્વરની આજ્ઞા મુજબ કોરેશ, દારિયાવેશ અને ઈરાનના રાજા આર્તાશાસ્તાના ઠરાવ પ્રમાણે બાંધકામ સમાપ્ત કર્યું. દારિયાવેશ રાજાના રાજ્યના 6 વર્ષમાં અદાર મહિનાના 3 દિવસે આ ભક્તિસ્થાન પૂરેપૂરું બંધાઈ રહ્યું. ઇઝરાયેલી લોકોએ, યાજકોએ, લેવીઓએ તથા બંદીવાસમાંથી આવેલા બાકીના લોકોએ ઈશ્વરના આ સભાસ્થાનનું પ્રતિષ્ઠા પર્વ આનંદપૂર્વક ઉજવ્યું. ઈશ્વરના એ ભક્તિસ્થાનના પ્રતિષ્ઠા પર્વ પર તેઓએ 100 બળદો, 200 ઘેટા, 400 હલવાન તથા ઇઝરાયેલી લોકોના કુળોની સંખ્યા પ્રમાણે 12 બકરા સર્વ ઇઝરાયેલીઓને માટે પાપાર્થાર્પણ તરીકે ચઢાવ્યા. મૂસાના પુસ્તકમાં લખ્યા પ્રમાણે યરૂશાલેમના ઈશ્વરની સેવા કરવાને તેઓએ યાજકોને તેઓના વિભાગો પ્રમાણે તથા લેવીઓને તેઓના વર્ગો પ્રમાણે નિમ્યા. બંદીવાસમાંથી આવેલા માણસોએ પહેલા મહિનાના 14 દિવસે પાસખા પર્વ ઉજવ્યું. યાજકોએ તથા લેવીઓએ પોતાનું શુદ્ધિકરણ કર્યું હતું અને બંદીવાસમાંથી આવેલા સર્વ લોકોને માટે તથા પોતાને માટે લેવીઓએ પાસખા કાપ્યું. બંદીવાસમાંથી પાછા આવેલા ઇઝરાયેલી લોકોએ તથા દેશના મૂર્તિપૂજકોની અશુદ્ધતાથી અલગ થઈને ઇઝરાયેલના પ્રભુ ઈશ્વરની આરાધના કરવા માટે ભેગા થયેલા સર્વએ તે ખાધું. 7 દિવસ સુધી તેમણે આનંદભેર બેખમીરી રોટલીનું પર્વ ઉજવ્યું, કેમ કે ઈશ્વરે તેઓને આનંદિત કર્યા હતા અને ઇઝરાયેલના ઈશ્વરના ભક્તિસ્થાનના કામમાં તેઓના હાથ પ્રબળ કરવા માટે ઈશ્વરે આશુરના રાજાના હૃદયમાં તેઓ પ્રત્યે દયાભાવ ઉત્પન્ન કર્યો હતો. એઝરાનું પુસ્તક 7. આ બાબતો પછી આર્તાશાસ્તા રાજાના શાસન દરમિયાન સરાયાનો પુત્ર એઝરા, હિલ્કિયાના પુત્ર અઝારિયા, શાલુમ, સાદોક, અહિટુબ, અમારિયા, અઝારિયા, મરાયોત, ઝરાહિયા, ઉઝી, બુક્કી, અબિશુઆ, ફિનહાસ, એલાઝાર તથા મુખ્ય યાચક હારૂન એઝરા બાબિલથી ત્યાં આવ્યો. ઇઝરાયેલના ઈશ્વર યહોવાએ આપેલા મૂસાના નિયમશાસ્ત્રમાં તે પ્રવીણ શાસ્ત્રી હતો. તેના પર યહોવાની કૃપાદ્રષ્ટિ હતી, તેથી રાજાએ તેની સર્વ અરજ મંજૂર રાખી. ઇઝરાયેલી વંશજોમાંના કેટલાક યાજકો, લેવીઓ, ગાયકો, દ્વારપાળો તથા ભક્તિસ્થાનના સેવકોની સાથે આર્તાશાસ્તા રાજાના શાસનના 7મા વર્ષના 5મા માસમાં એઝરા યરૂશાલેમ ગયો. તે પોતાના ઈશ્વરની કૃપાથી 5મા માસના પ્રથમ દિવસે યરૂશાલેમ આવી પહોંચ્યો. એઝરાએ પ્રથમ માસના પ્રથમ દિવસે બાબિલથી ઉપડવાનું નક્કી કર્યું હતું અને 5મા માસના પ્રથમ દિવસે યરૂશાલેમ આવી પહોંચ્યો. ઈશ્વરનો પ્રેમાળ હાથ તેના પર હતો. એઝરાએ પોતાનું મન યહોવાના નિયમોનો અભ્યાસ કરવામાં, તેને પાળવામાં તથા વિધિઓ અને હુકમો શીખવવામાં લગાડ્યું. એઝરા યાજક યહોવાની આજ્ઞાઓનો તથા ઇઝરાયેલીઓને આપેલા પ્રભુના વિધિઓનો શાસ્ત્રી હતો. તેને જે પત્ર આર્તાશાસ્તા રાજાએ આપ્યો હતો તેની નકલ આ મુજબ છે. સ્વર્ગના ઈશ્વરના નિયમશાસ્ત્રના શાસ્ત્રી એઝરા યાજકને રાજા ધીરાજ આર્તાશાસ્તા તરફથી કુશળતા આપવામાં આવી છે. વળી હું એવો વટહુકમ ફરમાવું છું કે મારા રાજ્યમાંના ઇઝરાયેલી લોકોમાંના તેઓના યાજકો તથા લેવીઓ જે કોઈ પોતાની રાજીખુશીથી યરૂશાલેમ જવા ઈચ્છે તેઓ તારી સાથે આવે. હું રાજા તથા મારા 7 સલાહકારો તને એ માટે મોકલીએ છીએ કે તારા હાથમાં ઈશ્વરનું જે નિયમશાસ્ત્ર તારી પાસે છે તે પ્રમાણે યહૂદિયામાં અને યરૂશાલેમમાં તેના સંબંધી તું તપાસ કર અને યરૂશાલેમમાં ઇઝરાયેલના ઈશ્વરનું જે નિવાસસ્થાન છે તેને માટે ચાંદી અને સોનું અર્પણને માટે લઈ જવું. તે ઉપરાંત બાબિલના સર્વ રાજ્યોમાંથી યરૂશાલેમના ઈશ્વરના ભક્તિસ્થાન માટે ચાંદી તથા સોનું ઐચ્છિકાર્પણો તરીકે યહૂદીઓએ અને તેઓના યાજકોએ લઈ જવા અને એ નાણાંથી બળદો, ઘેટા, હલવાન, ખાદ્યાર્પણ તથા પિયાર્પણ ખરીદીને યરૂશાલેમમાં તમારા ઈશ્વરના ભક્તિસ્થાનની વેદી પર તેઓનું અર્પણ કરવામાં આવે. તેમાંથી જે સોનું ચાંદી વધે તેનો ઉપયોગ તમારા ઈશ્વરની ઈચ્છા પ્રમાણે અને તને તથા તારા ભાઈઓને યોગ્ય લાગે તે રીતે કરવો. જે પાત્રો તારા ઈશ્વરના સભાસ્થાનની સેવા માટે તને આપવામાં આવ્યા છે તે તારે યરૂશાલેમમાં ઈશ્વરની સમક્ષ રજૂ કરવા અને જો તારા ઈશ્વરના સભાસ્થાનને માટે અન્ય કોઈ જરૂરિયાત હોય તો તું રાજાના ભંડારમાંથી નાણાં મેળવીને ખરીદી કરી શકે છે. હું રાજા આર્તાશાસ્તા ફ્રાત નદી પરના પ્રાંતના સર્વ ખજાનચીઓને હુકમ કરું છું કે એઝરા યાજક જે આકાશના ઈશ્વરના નિયમશાસ્ત્રનો શાસ્ત્રી છે તે જે કંઈ માંગે તે તમારે તાકીદે પૂરું પાડવું. 3,400 કિલો ચાંદી, 10,000 કિલો ઘઉં, 2,000 લીટર દ્રાક્ષારસ અને 2,000 લીટર તેલ અને જોઈએ તેટલું મીઠું પણ આપવું. આકાશના ઈશ્વર પોતાના સભાસ્થાનને માટે જે કંઈ આજ્ઞા કરે તે બધું તમારે પૂરા હૃદયથી કરવું. મારા રાજ્ય પર અને મારા વંશજો પર શા માટે ઈશ્વરનો કોપ આવવા દેવો? અને તને એ પણ જણાવવામાં આવે છે કે કોઈ પણ વધારાની જકાત કે ખંડણી યાજકો, લેવીઓ, ગાયકો, દ્વારપાળો કે ઈશ્વરના ભક્તિસ્થાનના સેવકો કે અન્ય સેવકો પાસેથી લેવી નહીં. વળી તને એઝરા ઈશ્વરે જે જ્ઞાન આપ્યું છે તે વડે ન્યાયાધીશો અને અન્ય અધિકારીઓની પસંદગી કરજે અને ફ્રાત નદીની પશ્ચિમ તરફ વસતા જે લોકો તારા ઈશ્વરના નિયમો જાણે છે તેઓ પર વહીવટ ચલાવવા તેઓની નિમણૂક કરજે. જો તેઓ ઈશ્વરના નિયમશાસ્ત્રના જ્ઞાનથી અજાણ હોય તો તારે તેઓને શીખવવું. વળી જે કોઈ ઈશ્વરના નિયમશાસ્ત્રનું તથા રાજાના કાયદાનું પાલન કરવાનો ઇન્કાર કરે તેઓને તારે મૃત્યુદંડ, દેશ નિકાલ, મિલકતની જપ્તી અથવા કેદની સજા કરવી. ત્યારે એઝરાએ કહ્યું, અમારા પૂર્વજોના ઈશ્વર યહોવાની સ્તુતિ હો, કારણ કે તેમણે રાજાના મનમાં એવી પ્રેરણા કરી કે યરૂશાલેમમાં યહોવાનું જે ભક્તિ સ્થાન છે તેનો મહિમા વધારવો, અને તેમણે રાજા, તેના સલાહકારો અને સર્વ પરાક્રમી સરદારો દ્વારા મારા પર કૃપાદ્રષ્ટિ કરી છે. મારા ઈશ્વરનો હાથ મારા પર હતો, તેથી હું બળવાન થયો, અને મેં ઇઝરાયેલમાંથી મારી સાથે યરૂશાલેમ જવા માટે આગેવાનોને એકત્ર કર્યા. એઝરાનું પુસ્તક અધ્યાય 8. આર્તાશાસ્તા રાજાના શાસનકાળ દરમિયાન બાબિલથી મારી સાથે જેઓ યરૂશાલેમ આવ્યા હતા તેઓના પૂર્વજોના વડીલોની વંશાવળી આ પ્રમાણે છે. ફિનહાસનો વંશજ ગેરશોમ, ઇથામારનો વંશજ દાનિયેલ, દાઉદના વંશજ શખાન્યાનો પુત્ર હાટ્ટશ, શખાન્યાનો વંશજ માનો, પારોશનો વંશજ માનો ઝખારિયા, તેની સાથે વંશના 150 પુરુષો હતા. પહાત મોઆબના વંશજ ઝરાહિયાનો પુત્ર અલીહો એનાય, તેની સાથે 200 પુરુષો હતા. શખાન્યાનો વંશજ યાઝિયેલ, તેની સાથે 300 પુરુષો હતા. આદિનના વંશજ યોનાથાનનો પુત્ર એબેદ, તેની સાથે 50 પુરુષો હતા. એલામના વંશજ અથાલિયાનો પુત્ર યશાયા, તેની સાથે 70 પુરુષો હતા. શફાટિયાના વંશજ મિખાઇલનો પુત્ર ઝબાદિયા, તેની સાથે 80 પુરુષો હતા. યોઆબના વંશજ યહિયેલનો પુત્ર ઓબાદ્યા, તેની સાથે 218 પુરુષો હતા. શલોમિથના વંશજ યોસિફિયાનો પુત્ર, તેની સાથે 160 પુરુષો હતા. બેબાયનો વંશજ ઝખારિયા, તેની સાથે 28 પુરુષો હતા. આઝગાદના વંશજ હકાટાનનો પુત્ર યોહાનાન, તેની સાથે 110 પુરુષો હતા. છેલ્લા અદોનિકામના વંશજો હતા. તેઓના નામ આ પ્રમાણે છે: અલીફેલેટ, યેયેલ, શમાયા, અને તેઓની સાથે 60 પુરુષો હતા. બિગવાયના વંશજ ઉથાય તથા ઝાબુદ, તેઓની સાથે 70 પુરુષો હતા. આહવા નદીને કિનારે મેં તેઓને એકત્ર કર્યા, અને ત્યાં અમે 3 દિવસ માટે છાવણી નાખી. તે દરમિયાન મેં બંદીવાસમાંથી આવેલા લોકોની યાદી તપાસી તો મને ખબર પડી કે તેમાં યાજકો હતા, પણ લેવીના વંશજોમાંના કોઈ જોવામાં આવ્યા નહીં. તેથી મેં એલિએઝેર, અરિયેલ, શમાયા, એલનાથાન, યારીબ, નાથાન ઝખારિયા અને મશુલ્લામ જેવો આગેવાનો હતા તેઓને, તથા યોયારીબ અને એલનાથાન કે જેઓ શિક્ષકો હતા તેઓને પણ બોલાવ્યા, અને તેમણે આશુરના યહૂદી સમાજના આગેવાન ઇદ્દો પાસે મોકલ્યા, અને તેમની મારફતે ઇદ્દોને અને આશુરમાં રહેતા ભક્તિસ્થાનના તેના સાથી સેવક ભાઈઓને કહ્યું કે તેઓ અમારા ઈશ્વરના ભક્તિસ્થાન માટે સેવકો મોકલી આપે. અમારા પર ઈશ્વરની કૃપા હતી, એટલે તેઓએ અમારી પાસે જે સેવકો મોકલ્યા તેઓ આ પ્રમાણે છે: ઇઝરાયેલના પુત્ર લેવીના પુત્ર મહલીનો વંશજ શેરેબિયા, તેના ભાઈઓ અને તેના પુત્રો કુલ 18 પુરુષો હતા. શેરેબિયા ખૂબ હોશિયાર માણસ હતો. મરારીના વંશજો હશાબિયા અને યશાયા, તેના ભાઈઓ તથા તેઓના પુત્રો કુલ 20 પુરુષો હતા. દાઉદે તથા તેના સરદારોએ સભાસ્થાનની સેવાને માટે જે લેવીઓ નિમ્યા હતા તેઓમાંના 220 તેઓના નામ દર્શાવવામાં આવેલા હતા. અમે આહવા નદીને કિનારે હતા ત્યારે મેં ઉપવાસ કરવાનું જાહેર કર્યું કે અમે અમારા ઈશ્વરની સમક્ષ પોતાને નમ્ર બનાવીએ અને પ્રાર્થના કરીને અમારે માટે, અમારા બાળકો માટે તથા અમારી મિલકતને માટે તેમની પાસેથી સીધો રસ્તો શોધી લઈએ. શત્રુઓની વિરુદ્ધ અમને માર્ગમાં રક્ષણ કરવા માટે રાજા પાસે સૈનિકો અને ઘોડેસવારોની માંગણી કરતા મને શોભ થયો, કારણ અમે રાજાને કહ્યું હતું કે જે કોઈ ઈશ્વરને શોધે છે તેઓ પર ઈશ્વરનો હાથ હિતકારક છે, પણ જે કોઈ તેના પ્રત્યે વિમુખ હોય છે તેના પર તેમનો ભયંકર કોપ અને પરાક્રમ આવે છે. તેથી અમે ઉપવાસ કર્યો અને સુરક્ષિત મુસાફરી માટે ઈશ્વરને પ્રાર્થના કરી, અને તેમણે અમારી પ્રાર્થના સાંભળી. પછી મેં યાજકોમાંથી 12 આગેવાનોને પસંદ કર્યા. શેરેબિયા, હશાબિયા તથા તેના ભાઈઓમાંથી 10ને પસંદ કર્યા. મેં તેઓને સોનું, ચાંદી, પાત્રો અને અર્પણો ઈશ્વરના સભાસ્થાનને માટે રાજાએ, તેના સલાહકારોએ, અધિકારીઓએ અને ત્યાં હાજર રહેલા બધા ઇઝરાયેલીઓએ આપ્યા હતા તે સર્વ તોડીને આપ્યા. મેં તેમને 22,100 કિલો ચાંદી, 3,400 કિલો વજનના ચાંદીના વાસણો, 3,400 કિલો સોનું, સોનાના 20 ઘડાઓ જેનું વજન 8.5 કિલો હતું, પિત્તળના 2 વાસણો જે સોના જેટલા જ કિંમતી હતા તે આપ્યા. પછી મેં તેઓને કહ્યું તમે યહોવાને માટે પવિત્ર છો, તેમાં વાસણો પણ યહોવાને માટે પવિત્ર છે. આ સોનું અને ચાંદી તમારા પિતૃઓના ઈશ્વર યહોવાને માટે ઐચ્છિક અર્પણ છે. મેં તેઓને કહ્યું, આ ખજાનાને કાળજીપૂર્વક સંભાળજો, ભક્તિસ્થાને પહોંચો ત્યાં સુધી તેનું રક્ષણ કરજો. ત્યાં ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારના ઓરડાઓમાં યાજકો, લેવીઓના આગેવાનો તથા યરૂશાલેમમાં ઇઝરાયલીઓના કુટુંબના પૂર્વજોની સમક્ષ વજન કરીને સોંપી દેજો. એમ યાજકોને અને લેવીઓને યરૂશાલેમમાં ઈશ્વરના ભક્તિસ્થાનને લઈ જવા માટે ચાંદી, સોનું અને અન્ય પાત્રો વજન કરી આપ્યા. અમે પહેલા માસના 12મે દિવસે આહવા નદીથી યરૂશાલેમ આવવા પ્રયાણ કર્યું. અમારા પરેશ્વરની કૃપાદૃષ્ટિ હતી અને તેમણે માર્ગમાં દુશ્મનોના હુમલાઓથી અને ચોર લૂંટારાઓથી અમારું રક્ષણ કર્યું. આ પ્રમાણે અમે યરૂશાલેમ આવી પહોંચ્યા પછી અમે ત્યાં 3 દિવસ આરામ કર્યો. 4થે દિવસે યાજક ઉરિયાના પુત્ર મરેમોથને અમારા ઈશ્વરના ભક્તિસ્થાનમાં ચાંદી, સોનું અને અન્ય પાત્રો વજન કરી આપ્યા. તેની સાથે ફિનહાસનો પુત્ર એલાઝાર, યેશુઆનો પુત્ર યોઝાબાદ અને બિન્નઈનો પુત્ર નોઆદ્યા લેવીઓ પણ હતા. દરેક વસ્તુનું ગણીને વજન કરવામાં આવ્યું હતું અને તે સમયે સોના અને ચાંદીના કુલ વજનની નોંધ કરવામાં આવી હતી. ત્યાર પછી બંદીવાસમાંથી જે લોકો પાછા આવ્યા હતા તેઓએ ઇઝરાયેલના ઈશ્વરને 12 બળદો અર્પણ કર્યા. 96 ઘેટા, 77 હલવાનો અને 12 બકરાઓનું પાપાર્થાર્પણ તરીકે દહન્યાર્પણ કર્યું. તેઓએ આ સર્વનું ઈશ્વરને દહન્યાર્પણ કર્યું. પછી તેઓએ નદી પાર પશ્ચિમ તરફના સર્વ રાજ્યોમાં તેના સરદારોને તેમજ હાકેમોને રાજાનું ફરમાન કહી સંભળાવ્યું. તેઓએ લોકોને ઈશ્વરના ભક્તિસ્થાનના બાંધકામમાં મદદ કરી. એઝરાનું પુસ્તક 9. આ બધું પૂરું થયા પછી કેટલાક સરદારોએ મારી પાસે આવીને કહ્યું કે ઇઝરાયેલના લોકો, યાજકો અને લેવીઓ દેશમાં રહેતા વિદેશી લોકોથી જુદા પડ્યા નથી. તેઓ કનાનીઓ, હિત્તીઓ, પરિઝીઓ, યબુસીઓ, આમોનીઓ, મુઆબીઓ, મિસરવાસીઓ અને અમોરીઓના પાત્ર રીતરિવાજો જે આપણે માટે અમાન્ય છે તે પ્રમાણે વર્તે છે. તેઓએ પોતે અને તેઓના પુત્રોએ આ લોકોની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા છે. આમ પવિત્ર વંશના લોકો અન્ય પ્રદેશના લોકો સાથે મિશ્રિત થઈ ગયા છે. આવા પાપચારો કરવામાં મુખ્યત્વે સરદારો અને અમલદારો સૌથી આગળ છે. જ્યારે આ મારા સાંભળવામાં આવ્યું ત્યારે મેં મારા વસ્ત્ર ફાડ્યા, મારા માથાના તથા દાઢીના વાળ ખેંચી કાઢ્યા. પછી હું અતિશય સ્તબ્ધ થઈ બેસી પડ્યો. આ સમયે બંદીવાસવાળાઓના પાપને લીધે ઇઝરાયેલના ઈશ્વરના વચનોથી જેઓ ધ્રુજતા હતા તે સર્વ મારી પાસે આવ્યા. સાંજના સમયના અર્પણ સુધી હું સ્તબ્ધ થઈને બેસી રહ્યો. સાંજના અર્પણનો સમય થતા હું શોકમગ્ન થઈને જ્યાં બેઠો હતો ત્યાંથી ઉઠ્યો અને મારા ફાટેલા અન્ય વસ્ત્રો અને જબ્બા સાથે જ મેં ઘૂંટણીએ પડીને મારા ઈશ્વર યહોવા તરફ હાથ લંબાવ્યા. મેં કહ્યું, હે મારા ઈશ્વર, મારું મુખ તમારા તરફ ઊંચું કરતા મને શરમ આવે છે, કારણ કે અમારા પાપોનો ઢગલો અમારા માથાથી પણ ઊંચો થઈ ગયો છે અને અમારા અપરાધ છેક ઉપર આકાશ સુધી પહોંચ્યા છે. અમારા પિતૃઓના સમયથી અમે ઘણા અપરાધ કર્યા છે. અમે, અમારા રાજાઓએ તથા અમારા યાજકોએ અમારા અપરાધોને કારણે અમારી જાતને આ જગતના સત્તાધીશોને હવાલે કરી દીધી છે અને અમે તલવાર, બંદીવાસ, લૂંટફાટનો ભોગ બનીને આબરૂહીન થયા છીએ. અમને અપમાનિત કરવામાં આવ્યા છે. આજે પણ અમારી એ જ દશા છે. અમારે માટે બચેલો શેષ રાખવાને, પોતાના પવિત્ર સ્થાનમાં શાંતિ આપવાને અમારા પ્રભુ ઈશ્વર તરફથી કૃપા બતાવવામાં આવી છે. તે માટે કે ઈશ્વર અમારી આંખોને પ્રકાશિત કરે અને અમારા બંદીવાસમાંથી અમને નવજીવન બક્ષે, કારણ કે અમે તો ગુલામો હોવા છતાં અમારા ઈશ્વરે અમને અમારી ગુલામીમાં પણ અમને તજી દીધા નથી. તેમણે ઈરાનના રાજાની મારફતે અમારા પર કૃપાદૃષ્ટિ કરી છે કે જેથી અમે નવજીવન પામીને ઈશ્વરનું ભક્તિસ્થાન બનાવીએ. યહૂદિયામાં અને યરૂશાલેમમાં ઈશ્વરે અમને સંરક્ષણ આપ્યું છે. પણ હવે, હે અમારા ઈશ્વર, અમે તમને શું મોં બતાવીએ? અમે તો ફરીથી તમારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું છે અને તમારાથી દૂર ભટકી ગયા છીએ. જ્યારે તમે કહ્યું કે જે ભૂમિ અમને વારસામાં મળવાની છે તે દેશ ત્યાંના રહેવાસીઓની અશુદ્ધતાને લીધે તથા તેઓના ધિક્કારપાત્ર કૃત્યોને લીધે એક છેડાથી બીજા છેડા સુધી અશુદ્ધિથી ભરેલો છે, ત્યારે ઈશ્વરે તેમના સેવકો પ્રબોધકો દ્વારા અમને આજ્ઞાઓ આપી છે કે તમારી દીકરીઓના લગ્ન તેઓના દીકરાઓ સાથે કરાવશો નહીં, અને તમારા દીકરાઓના લગ્ન તેઓની દીકરીઓ સાથે કરાવશો નહીં. એ લોકોની સુખ સમૃદ્ધિ માટે કશું કરશો નહીં, તો જ તમે બળવાન બનશો અને તે ભૂમિની ઉત્તમ ઉપજને ખાઈ શકશો અને તમારા વંશજોને સદાકાળ માટે વારસામાં આપતા જશો. અમારા દુષ્ટ કામોને લીધે તથા અમારા મોટા અપરાધોને લીધે અમારા પર જે કંઈ વીત્યું છે તે સર્વને માટે, હે ઈશ્વર અમારા પ્રભુ, અમે જે શિક્ષાને યોગ્ય હતા તે કરતા તમે અમને ઓછી શિક્ષા કરી છે. વળી અમારામાંથી તમે આટલાને બચાવી પણ લીધા છે, છતાં અમે તમારી આજ્ઞાઓનો અનાદર કરીને ફરી ધિક્કાર પાત્ર કૃત્યો કરનાર લોકોની સાથે આંતરવિવાહ કરીએ છું, તો પછી શું તમે ફરી અમારા પર કોપાયમાન થઈને અમારો એવો વિનાશ નહીં કરો કે કોઈ પણ રહે નહીં અને બચે નહીં? હે ઇઝરાયેલના ઈશ્વર યહોવા, તમે ન્યાયી છો, તેથી જ અમે આજે છીએ અને જીવતા રહ્યા છીએ. જુઓ, અમે અપરાધીઓ છીએ. અમારા અપરાધને કારણે તમારી સમક્ષ કોઈ ઊભો રહી શકતો નથી.